એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી સફર પર નીકળી રહ્યા છીએ જે એમ કહી શકાય કે બાસ્કેટબોલના કોર્ટથી શરૂ થાય છે અને શ્રેષ્ઠતાના શિખર સુધી પહોંચે છે. આપણે વાત કરીશું કોબી બ્રાયન્ટ અને તેમની ખૂબ જ જાણીતી માંબા મેન્ટાલિટી વિશે. એમના પુસ્તક માંબા મેન્ટાલિટી શ્રેષ્ઠતાની યાત્રામાં આનો સુંદર ઉલ્લેખ છે. એટલે આ ખાલી એક ખેલાડીની વાત નથી, પણ એક આખી વિચારધારા છે, એની ઊંડી સમજ મેળવીશું.
બિલકુલ, કોબી બ્રાયન્ટ નામ જ કાફી છે કે ને, બાસ્કેટબોલના ઇતિહાસના પાના જાણે જીવંત થઈ જાય.
સાચી વાત.
લોસ એન્જલ્સ લેકર્સ 20 વર્ષ.
20 વર્ષ?
હા, 5 વખત NBA ચેમ્પિયન, 18 વખત ઓલ સ્ટાર ટીમમાં, પોઈન્ટ્સ જુઓ 33,000થી વધુ,
અકલ્પનીય.
અને 2 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ્સ, આંકડા તો આમ ઘણા છે પણ એમની ઓળખ આંકડાઓથી ઘણી ઉપર છે. નિવૃત્તિ પછી પણ પેલી શોર્ટ ફિલ્મ ડિયર બાસ્કેટબોલ,
હા, ઓસ્કર મળ્યો એને.
બરોબર, ઓસ્કર જીતીને એમણે પોતાની એક અલગ જ બાજુ દુનિયાને બતાવી. પ્રતિભા કેટલી બધી દિશામાં હતી.
અને આજે આપણે આ પુસ્તક અને એમની ફિલોસોફી પર વાત કરી રહ્યા છીએ, કારણ કે તમે કહ્યું એમ માંબા મેન્ટાલિટી કોઈ રમત પૂરતી નથી.
ના, જરાય નહીં.
એ તો કોઈ પણ ક્ષેત્રમાં, ભણતર હોય, કળા હોય, બિઝનેસ હોય, અરે આપણું રોજનું જીવન હોય,
હા,
ત્યાં સફળતા અને શ્રેષ્ઠતા મેળવવા માટેની એક માનસિકતા છે. મને લાગે છે કે આ પુસ્તક છે ને પેલો મૂળભૂત સવાલ પૂછે છે કે સામાન્ય, સારા અને અસાધારણ, મહાન વચ્ચે ફરક શું છે.
તમે એકદમ સાચું પકડ્યું. પુસ્તક સીધી વાત કરે છે પેલી આત્મસંતોષની વૃત્તિ સામે, કે ને થોડુંક કરીને બસ થઈ ગયું એવું માણવાની વૃત્તિ સામે. બ્રાયન્ટનો સંદેશ એકદમ સ્પષ્ટ છે, ભાઈ ખાલી ટેલેન્ટથી કામ નહીં ચાલે, કુદરતી પ્રતિભા પૂરતી નથી.
હા,
સાચી મહાનતા માટે તો એકદમ અટૂટ સમર્પણ જોઈએ, એવી લગન જે ક્યારેક વળગાડ લાગે.
વળગાડ જેવી લગન.
અને આ પુસ્તક આટલું અસરકારક એટલે છે કે એ ખાલી સિદ્ધિઓની યાદી નથી આપી દેતું, એ તો એની પાછળની આખી પ્રોસેસ, એ વિચાર, એ મહેનત, એ માનસિક દૃઢતાની કહાણી છે જે કોબીએ પોતે જીવી, અનુભવી.
તો ચાલો એના મૂળ સુધી જઈએ. આ માંબા મેન્ટાલિટીનો વિચાર આવ્યો ક્યાંથી, શરૂઆત ક્યાંથી થઈ?
એની શરૂઆત થઈ એક સમજણથી, એક અહેસાસથી. કોબીને યુવાનીમાં જ સમજાઈ ગયું હતું કે ને કે ખાલી કુદરતી આવડતથી ટોચ પર નહીં પહોંચાય.
અને કદાચ ટકી પણ નહીં શકાય.
બરાબર, ટકી તો નહીં શકાય. એમને ખ્યાલ આવી ગયો કે સતત સુધારો, સતત અને નાની નાની બાબતો, અત્યંત ઝીણવટભરી વિગતો પર ધ્યાન આપવું જ પડશે. આ રમત ખાલી શરીરની નથી, દિમાગની પણ એટલી જ છે.
એટલે જ એમણે રમતના ઇતિહાસનો અભ્યાસ કર્યો હશે નહીં? માઇકલ જોર્ડન જેવા દિગ્ગજોની રમત જોઈ હશે, એમની પાસેથી શીખવાનો પ્રયત્ન કર્યો હશે.
ચોક્કસ, એમણે જૂના ખેલાડીઓની ફિલ્મો જોઈ. જોર્ડન તો એમના માટે એક બેન્ચમાર્ક હતા.
અને પેલું ઇટાલીવાળું પ્રકરણ, બાળપણનો અમુક સમય ત્યાં વીત્યો તો એનાથી કોઈ ફરક પડ્યો હશે?
હા, જરૂર પડ્યો હશે. ઇટાલીના અનુભવે એમને દુનિયાને થોડી જુદી રીતે જોતા શીખવ્યું, એક વિશાળ દ્રષ્ટિકોણ મળ્યો. પણ આ બધાની પાછળ મૂળમાં તો એક જ વસ્તુ હતી, રમત માટેનો પ્રેમ, અતૂટ પ્રેમ અને એક જબરદસ્ત જિજ્ઞાસા.
જિજ્ઞાસા,
હા. એ સતત પૂછતા રહેતા, આમ કેમ, આ મૂ કેમ કામ કરે છે, આ ડિફેન્સને કઈ રીતે તોડવો, આ શા માટે, પૂછવાની ટેવ હતી ને, એ જ એમને સતત શીખવા, પ્રયોગો કરવા, પોતાને વધુને વધુ સારા બનાવવા માટે પ્રેરતી હતી. એ જ જિજ્ઞાસા જ મારું માનવું છે કે માંબા મેન્ટેલિટીનો પાયો બની.
આ જિજ્ઞાસા અને સમજણ પછી એક પ્રક્રિયામાં બદલાઈ હશે. એમની તૈયારી, એમનો સંઘર્ષ, એમની કામ કરવાની રીત, એના વિશે વધુ જાણવું છે. એમની મહેનત વિશે તો આપણે ઘણું સાંભળ્યું છે, અકલ્પનીય મહેનત.
અકલ્પનીય શબ્દ પણ કદાચ નાનો પડે. વહેલી સવારે 4 વાગે, તમે વિચારો.
4 વાગે?
રોજે?
હા, રોજે.
ઉઠીને પ્રેક્ટિસ શરૂ, દિવસમાં 2-3 સેશન અલગ અલગ, આ એમની રૂટીન હતી. પણ ખરી વાત એ નથી કે કેટલી મહેનત, ખરી વાત એ છે કે કેટલી સતત,
સાતત્ય.
બરાબર, વર્ષો સુધી એક પણ દિવસ ચૂક્યા વગર. એમનું માનવું સ્પષ્ટ હતું, એક દિવસ જોશમાં ખૂબ કરી લો એના કરતાં રોજે રોજ થોડું પણ સતત કરો, એનું પરિણામ લાંબુ ટકે. સાતત્ય ચાવી છે.
અને આ તૈયારી ખાલી બોડી બનાવવાની નહોતી. નહીં, મેં સાંભળ્યું છે કે કલાકો સુધી ગેમની વિડીયો ફૂટેજ જોતા.
હા, અને એ પણ કોઈ સામાન્ય રીતે નહીં, એકદમ વળગાળ સાથે. જુઓ, ખાલી વિરોધી ખેલાડીઓ શું કરે છે એટલું જ નહીં.
અચ્છા.
રેફરી ક્યારે કેવી રીતે સીટી વગાડે છે, કઈ વાત પર વધુ ધ્યાન આપે છે એની પણ નોંધ લેતા. અને અહીંથી વાત હજુ રસપ્રદ બને છે. પોતાની મૂવમેન્ટ્સ, પોતાની સ્ફૂર્તિ સમજવા માટે ચિત્તા જેવા શિકારી પ્રાણીઓના વિડીયો પણ જોતા.
શું વાત કરો છો, ચિત્તા?
હા, એમના માટે તૈયારી એટલે રમતનું દરેક પાસું, નાનામાં નાનું પણ બધું જ સમજી લેવું, કોઈ શોર્ટકટ નહીં. અને આ જે અત્યંત ઝીણવટભરી તૈયારી હતી ને, એ જ એમના આત્મવિશ્વાસનો આધાર હતી. કોર્ટ પર ઉતરે એ પહેલાં એમને ખબર હોય કે જીતવા માટે જે કરવું પડે એ બધું જ મેં કર્યું છે.
આ તૈયારીની સાથે શારીરિક સમર્પણ પણ એટલું જ, અને એમની ટ્રેનિંગ મેથડ પણ કારકિર્દી દરમિયાન બદલાતી રહી ને.
બરાબર.
યુવાનીમાં ધ્યાન હતું વિસ્ફોટક શક્તિ પર, સ્પીડ પર, પણ જેમ જેમ ઉંમર વધી, અનુભવ વધ્યો, એમ એમણે સ્થિરતા, લવચિકતા અને ખાસ કરીને ઈજાઓથી કઈ રીતે બચવું એના પર વધુ ધ્યાન આપ્યું.
હા, એ જરૂરી છે.
એમનો ડાયટ, આરામ કરવાની રીતો, પેલું આઈસ બાથમાં બેસવું, પૂરતી ઊંઘ લેવી, આ બધું એમની ગેમનો જ હિસ્સો હતું. શરીરને એક સાધન તરીકે જોતા અને એની શ્રેષ્ઠ કાળજી લેતા.
પણ આટલી લાંબી કારકિર્દીમાં ઈજાઓ તો થાય જ. પેલી એચલી સ્ટેન્ડનની ઈજા થઈ, પગની ઘૂંટી પાસેનો મુખ્ય સ્નાયુ ફાટી ગયો, એ તો બહુ ગંભીર કહેવાય.
હા, ખૂબ ગંભીર.
ત્યારે એમની માનસિકતા કેવી રહી હશે? એ ઈજા તો કારકિર્દી પૂરી પણ કરી શકે.
એ જ તો માંબા મેન્ટાલિટીની અસલી પરીક્ષા હતી. જુઓ, તેઓ પીડાને દુશ્મન નહોતા ગણતા, એને એક સિગ્નલ, એક માહિતી તરીકે જોતા.
અચ્છા, અને માનસિક રીતે એને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરતા. જ્યારે એચિલિસ ટેન્ડન ફાટ્યું, ત્યારે મોટાભાગના લોકોએ માની લીધું કે બસ, હવે કોબીની રમત પૂરી. પણ કોબીએ શું કર્યું? એમણે રિહેબિલિટેશનને, પુનર્વસનને એક નવી ગેમ સમજી લીધી, એક નવો પડકાર. અને એ જ વળગાડ, એ જ સમર્પણથી એમાં લાગી ગયા. એમનું પાછા ફરવું એ ખાલી શારીરિક જીત નહોતી, એ એમની માનસિક તાકાતનો, એમની ફિલોસોફીનો વિજય હતો.
અને નિષ્ફળતામાંથી શીખવાની વાત?
હંમેશા. એ હંમેશા માનતા કે નિષ્ફળતા, ભલે એ મિસ્ડ શોટ હોય કે પ્લેઓફમાં હાર હોય, એ શીખવા માટેની બેસ્ટ તક છે. મુશ્કેલીઓ વગર ગ્રોથ નથી.
આ બધી જબરદસ્ત તૈયારી, માનસિક તાકાત, શીખવાની વૃત્તિ, આ બધું કોર્ટ પર એમની રમતમાં કઈ રીતે દેખાતું? એમની કળામાં?
એ દેખાતું હતું એમના ફંડામેન્ટલ્સમાં, પાયાની બાબતોમાં. એમનું ફૂટવર્ક, પેલું પિવિટ કરવું, જેબ સ્ટેપ મારવું, આ બધું કેટલું પરફેક્ટ હતું.
હા, બેઝિક્સ પર એમનું બહુ ફોકસ હતું.
એકદમ. એમની શૂટિંગ ટેકનિક, ખાસ કરીને પેલો ફેમસ ફેડ અવે જમ્પ શોટ, પાછળ ઝૂકીને શૂટ કરે.
હા હા.
એ વર્ષોની પ્રેક્ટિસ મસલ મેમરીનું પરિણામ હતું. એ ગેમને વાંચી શકતા હતા, ડિફેન્સ શું કરશે એનો અંદાજ લગાવી શકતા, હંમેશા એક બે સ્ટેપ આગળનું વિચારતા. અને હા, એ ભૂલવું ન જોઈએ કે એ જબરદસ્ત ડિફેન્ડર પણ હતા, વિરોધી પર પ્રેશર બનાવી દેતા.
પુસ્તકમાં કેટલાક મહત્વના ખેલાડીઓ સાથેના એમના સંબંધો અને સ્પર્ધાઓની વાત પણ છે, જેમ કે માઇકલ જોર્ડન, શાકિલ ઓનીલ, પાઉ ગેસોલ. આ બધા એમને ઘડવામાં કેવો ભાગ ભજવ્યો?
આ સંબંધો બહુ મહત્વના હતા. માઇકલ જોર્ડન એ તો એમના માટે આઈડિયલ હતા, એક માપદંડ જેમની બરાબરી કરવી હતી,
હરીફ અને માર્ગદર્શક બંને.
બરાબર. અને શાકિલ ઓનીલ સાથેની ભાગીદારી, ક્યારેક સંઘર્ષ પણ, એ ટીમ ડાયનામિક્સ અને મોટા ખેલાડીઓના ઈગો મેનેજમેન્ટનો મોટો પાર્ટ હતો. પછી પાઉ ગેસોલ, એમની સાથેની જોડી તો એમના નેતૃત્વના વિકાસનું પ્રતીક છે. ત્યાં એમને સમજાયું કે બીજા સારા ખેલાડી સાથે મળીને, સિનર્જી બનાવીને, ટીમ કઈ રીતે વધુ મજબૂત બને છે. અને બે ચેમ્પિયનશિપ જીત્યા પણ ખરા.
હા.
આલન આઈવર્સન જેવા સામે રમવાથી વધુ ધારદાર બન્યા. અને લેબ્રોન જેમ્સ સામેની મેચો, એ તો જાણે ચેસની ગેમ જેવી હતી, સ્ટ્રેટેજીની લડાઈ.
તમે નેતૃત્વના વિકાસની વાત કરી, એમની લીડરશિપ સ્ટાઇલમાં પણ ફરક આવ્યો ને સમય સાથે?
ચોક્કસ. શરૂઆતમાં એ યુવાન હતા, આતુર, કદાચ થોડા અધીરા પણ, પોતાની રમત પર વધુ ફોકસ. પણ સમય જતા, ખાસ કરીને શાકના ગયા પછી અને ગેસોલ આવ્યા પછી, એકદમ પરિપક્વ નેતા બન્યા, માર્ગદર્શક બન્યા. ટીમના સાથીઓ માટે ઊંચા સ્ટાન્ડર્ડ તો રાખ્યા જ, પણ સાથે સાથે એમને વ્યક્તિગત રીતે સમજ્યા, પ્રોત્સાહિત કર્યા.
પેલું ગેસોલ સાથે સ્પેનિશમાં વાત કરવાનું ઉદાહરણ છે ને?
હા બરાબર, એમને જોડવા માટે અને ડેરેક ફિશર જેવા ખેલાડીઓ સાથે મળીને એક વિનિંગ કલ્ચર બનાવ્યું, ટીમ કેમિસ્ટ્રી બનાવી.
અને આ મામ્બા મેન્ટેલિટી ફક્ત બાસ્કેટબોલ કોર્ટ પૂરતી જ ના રહી.
ના, બિલકુલ નહીં. રિટાયરમેન્ટ પછી એમણે આ જ માનસિકતા, આ જ વર્ક એથિક, શ્રેષ્ઠતાની આ જ ખોજ પોતાના બિઝનેસમાં લગાવી. લેખનમાં, ફિલ્મ પ્રોડક્શનમાં ઓસ્કાર મળ્યો એના માટે, અને એક પિતા તરીકે પણ.
સાર કાઢવો હોય તો મામ્બા મેન્ટાલિટીના મૂળ સિદ્ધાંતો કયા ગણાય? એનું હાર્દ શું છે?
એનો હાર્દમાં મને લાગે છે કેટલીક મુખ્ય માન્યતાઓ છે. પહેલું, શ્રેષ્ઠતા કોઈ ડેસ્ટિનેશન નથી, એ સતત ચાલતી પ્રોસેસ છે, જર્ની છે.
બીજું,
સફળતા માટે પેલી વળગાડ જેવી બારીકાઈથી થતી તૈયારી, એ અનિવાર્ય છે, કારણ કે એ જ કોન્ફિડન્સ આપે છે.
બરાબર.
ત્રીજું, નિષ્ફળતા એ અંત નથી, એ એક ટીચર છે, શીખવા માટેનું સાધન છે, ગ્રોથ માટે એને અપનાવવી પડે, એમાંથી શીખવું પડે.
અને પેલી નાની વિગતોનું મહત્વ.
હા, ચોથું એ જ, નાની વિગતો બહુ જ મહત્વની છે. ફંડામેન્ટલ્સમાં માસ્ટરી મેળવવી એ જ કોમ્પ્લેક્સ સ્કિલ્સનો પાયો છે.
અને માનસિક મજબૂતી, અનુકૂલન સાધવાની ક્ષમતા.
ચોક્કસ. પાંચમું, માનસિક દૃઢતા, એ કોઈ જન્મજાત નથી મળતી, એ કેળવવી પડે એવી સ્કિલ છે, જે ડેવલપ થાય. અને છઠ્ઠું, બદલાવ અને અનુકૂલન, પોતાની જાતને નવી પરિસ્થિતિ મુજબ બદલવાની ક્ષમતા, એ લાંબા ગાળાની સફળતા માટે ક્રિટિકલ છે.
જેમ કોબીએ પોતાની રમતને અલગ અલગ તબક્કે બદલી.
બરાબર, એ જ. અને સાતમું, વ્યક્તિગત શ્રેષ્ઠતાનો પ્રયાસ જો સાચી દિશામાં હોય તો આખી ટીમને ઉપર લઈ જાય છે. આઠમું, ઊંચા ધોરણો, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, અતૂટ કમિટમેન્ટ અને આળસ માટે કોઈ જગ્યા નહીં. નવમું, પેલી જિજ્ઞાસા, શા માટે, એ સવાલ પૂછતા રહેવું, એ જ સુધારા માટેનું એન્જિન છે. અને દસમું, આખી પ્રોસેસ, આખી જર્ની, એ પરિણામ જેટલી જ, કદાચ એનાથી પણ વધુ મહત્વની છે.
આખી એમની યાત્રા અને ફિલોસોફી જોઈએ તો એવા કયા ત્રણ મુખ્ય વળાંક કહી શકાય, પરિવર્તન બિંદુઓ કે જેમણે કોબીને અને એમની મામ્બા મેન્ટાલિટીને આકાર આપ્યો?
સારો સવાલ છે. મારા મતે પહેલો અને સૌથી મહત્વનો વળાંક એ ક્ષણ હતી જ્યારે એમણે પસંદગી કરી, સભાનપણે શ્રેષ્ઠતાનો માર્ગ પસંદ કર્યો, ભલે એના માટે કોઈ પણ બલિદાન આપવું પડે.
એટલે એ સમજવું કે ખાલી ટેલેન્ટ પૂરતું નથી.
હા.
અને પછી એ કઠિન રસ્તો પસંદ કરવો.
હા. અને રસ્તો કેવો? અત્યંત કઠિન, વડગાળ જેવો, જેમાં પર્સનલ લાઈફ, સોશિયલ લાઈફ, આરામ બધું જ જાય. આ કોઈ ધીમે ધીમે થયેલો ફેરફાર નહોતો, આ એક ઈરાદાપૂર્વકનો મક્કમ નિર્ણય હતો, જેણે એમની આખી લાઈફની દિશા નક્કી કરી.
અને બીજો વળાંક પેલી ગંભીર ઈજા, એચિલીઝ ટેન્ડનવાળી.
હું પણ એ જ કહેવાનો હતો. એ ઈજા એક એવી ક્ષણ હતી જે એમની કારકિર્દીનો અંત લાવી શકતી હતી.
હા.
પણ એણે શું કર્યું? એણે મામ્બા મેન્ટાલિટીને એક નવી જ કસોટી પર મૂકી. પેલી લાંબી પીડાદાયક રિહેબ પ્રોસેસને પણ એ જ તીવ્રતાથી, એ જ ફોકસથી પાર પાડવી. એમના માટે એ પણ એક ચેમ્પિયનશિપ જીતવા બરાબર હતું.
એટલે પડકારને પાર કરવાની પ્રક્રિયા જ વિજય બની.
બરાબર. એ સફળ કમબેકથી એ વિચાર વધુ મજબૂત થયો કે પ્રોસેસ પોતે જ એક રિવોર્ડ છે. એણે એમની રેઝિલિયન્સ, સ્થિતિસ્થાપકતાને નવી ઊંચાઈ આપી.
અને ત્રીજો મુદ્દો, કદાચ શાકના ગયા પછી અને પાઉ ગેસોલ સાથેની નવી પાર્ટનરશિપ, એમના નેતૃત્વમાં જે બદલાવ આવ્યો.
એકદમ. એ તબક્કો બતાવે છે કે એ ખાલી એક સુપરસ્ટાર ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર જ નહોતા, પણ સમય સાથે વિકસતા લીડર પણ હતા. એ સમજ્યા કે ટીમને જીતાડવા માટે ખાલી પોતે સારું રમવું પૂરતું નથી, બીજા સાથીઓને કઈ રીતે વધુ સારા બનાવવા, એમની સાથે તાલમેલ કેમ બેસાડવો, જરૂર પડે એમને પ્રેરિત કેમ કરવા, જેમ ગેસોલ સાથે કર્યું.
હા.
એટલે શુદ્ધ વ્યક્તિગત પ્રભુત્વથી આગળ વધીને સહિયારી સફળતા તરફ જવું, આ એમના વિકાસનો અને મામ્બા મેન્ટાલિટી કેટલી એડેપ્ટિવ હતી એનો પુરાવો છે.
કોબી બ્રાન્ડની આખી સફર અને એમની ફિલોસોફીમાંથી એક સામાન્ય વ્યક્તિ જે કદાચ બાસ્કેટબોલ સાથે જોડાયેલો ન પણ હોય, એ પોતાના જીવન માટે શું શીખી શકે? આ વાતો આપણને કેવી રીતે સ્પર્શે?
ઘણું બધું. આપણા બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક પેલો સંઘર્ષ હોય જ છે, ટેલેન્ટ વર્સિસ હાર્ડવર્ક.
હા, હોય જ છે.
દબાણ અને અપેક્ષાઓનો સામનો તો આપણે બધા કરીએ જ છીએ. એક સારા મેન્ટોરનું મહત્વ કોણ નથી જાણતું, જેમ ફિલ જેક્સન એમના માટે હતા.
અને જીવનમાં મુશ્કેલીઓ આવે, નિષ્ફળતા મળે, ઈજાઓ થાય, શારીરિક હોય કે ભાવનાત્મક, એમાંથી બહાર તો આવવું જ પડે છે ને?
બરાબર. અને પેલું ટીમ વર્ક, સહકાર્યકરો સાથે, પાર્ટનર્સ સાથે કામ કરતી વખતે ઈગો મેનેજ કરવાનો પડકાર, જેમ કોબી અને શાકના સંબંધમાં હતું, એ પણ કેટલાય લોકો રિલેટ કરી શકે.
એકદમ સચ્ચી વાત. કોઈ પણ ફિલ્ડમાં હોઈએ, સતત શીખતા રહેવું પડે છે, બદલાતા સમય સાથે એડજસ્ટ થવું પડે છે.
અને મોટા સપના જોવા, એના માટે કમિટમેન્ટ રાખવું, જરૂરી બલિદાન આપવા, આ બધું કોબીની યાત્રા શીખવે છે. પોતાના કામ પ્રત્યે, પોતાની ક્રાફ્ટ પ્રત્યે એકદમ ફોકસ રહેવું, એ જીવનને એક પર્પઝ આપે છે. એટલે આ બધી વાતો ખરેખર કોઈ પણ વ્યક્તિને લાગુ પડે જે પણ પોતાના કામમાં, ભણવામાં, શોખમાં, પર્સનલ લાઈફમાં વધુ સારું બનવા માંગે છે, પોતાની લિમિટ્સને પુશ કરવા માંગે છે.
તો આટલી ઊંડાણપૂર્વક ચર્ચા કરી, એના અંતે જો ત્રણ મુખ્ય સંદેશ તારવવા હોય તો એ કયા હશે?
પહેલો એક ભાવનાત્મક સંદેશ કહી શકાય. શ્રેષ્ઠતા મેળવવાની જે પ્રોસેસ છે, પેલું અતૂટ સમર્પણ, રોજની મહેનત પ્રત્યેનો પ્રેમ, એ કદાચ અંતિમ પરિણામ એટલે કે જીત કરતાં પણ વધુ ઊંડો સંતોષ અને આનંદ આપી શકે છે. કોબી માટે મને લાગે છે જર્ની પોતે જ રિવોર્ડ હતી.
બીજો એક બૌદ્ધિક સંદેશ
એ છે કે સાચી મહાનતા ખાલી નેચરલ ટેલેન્ટ કે ફિઝિકલ એબિલિટીથી નથી આવતી. એના માટે જોઈએ ઊંડી જિજ્ઞાસા, સતત અભ્યાસ, એનાલિસિસ કરવાની ક્ષમતા અને રમતના દરેક પાસામાં નાનામાં નાના પણ માસ્ટરી મેળવવાની ઇન્ટલેક્ચ્યુઅલ કમિટમેન્ટ. માંબા મેન્ટાલિટી ખાલી કરવાની રીત નથી, વિચારવાની પણ રીત છે.
અને ત્રીજો એક સાર્વત્રિક સંદેશ જે કોઈ પણ પોતાના જીવનમાં ઉતારી શકે
તે એ છે કે માંબા મેન્ટાલિટીના પ્રિન્સિપલ્સ યુનિવર્સલ છે. તમે કોઈ પણ ફિલ્ડમાં હો, સફળતા માટે પૂરેપૂરી તૈયારી કરો, ફેલિયરને લર્નિંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જુઓ, સતત પોતાની જાતને ઇમ્પ્રૂવ કરતા રહો અને તમારા ગોલ પ્રત્યે એકદમ અનકોમ્પ્રોમાઇઝિંગ કમિટમેન્ટ રાખો. આ માઇન્ડસેટ કોઈ પણ અપનાવી શકે છે.
ખરેખર આ વિચાર ખૂબ જ પ્રેરક છે અને એના પરથી એક પ્રશ્ન મનમાં આવે છે. માંબા મેન્ટાલિટી કદાચ ખાલી રમતના મેદાન પર સિદ્ધિ મેળવવા વિશે જ નથી, પણ રિટાયરમેન્ટ પછી કે જીવનના કોઈ નવા તબક્કામાં એ જ જુસ્સો, એ જ હેતુ અને શ્રેષ્ઠતાની ભાવના કઈ રીતે જાળવી રાખવી, કદાચ એના વિશે પણ છે. શું આ માનસિકતા ખરેખર જીવનભરની સફર છે?
ચોક્કસ, આ એક ખૂબ મહત્વનો અને વિચારવા જેવો મુદ્દો છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.